તારીખ 4-10-1998 શ્રીમદ રાજચંદ્ર પતંગ 280, 282 અને 283 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 731 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
જણાવ્યા જેવું તો મન છે કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે, જેમ નાગ જેમ મુરલી ઉપર સ્થિર થાય એમ અમારું મન અમારા આત્મ સ્વરૂપ ઉપર સ્થિર થયું છે. સુભાષભાઈ લખ્યું છે, જણાવવા જેવું હોય તો લખજો. જણાવવા જેવું તો અમારું પરિણમન છે, મન છે એટલે અમારું પરિણમન છે કે જે અમારા આત્મામાં આવે સ્થિર થયું છે. તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ પાણીમાં પૂર્ણ મૂકી નથી. એવી જે અંતર્મુખ દશા છે, વચનાતીત દશા છે, વિકલ્પાતીત દશા છે, એ દશાને માણી કહી શકે એવી વાણીમાં પણ શક્તિ નથી. ક્યા લિખતે હૈ કે કુછ લિખને જૈસી કોઈ બાત હૈ તો વો હમારા મન કી હૈ. જો મન હમારે આત્મ સ્વરૂપ મેં સ્થિર હો ગયા હૈ ઓર જૈસા નાગ મુરલી પે સ્થિર હોતા હૈ વૈસા હમારા મન સ્થિર હો ગયા હૈ, સ્વરૂપ મેં સ્થિર હો ગયા હૈ. ऐसी जो अंतर्मुख दशा है उसका वर्णन करने के लिए वाणी में ताकत नहीं है, भाषा में कोई ताकत नहीं है कि ऐसी दशा का वर्णन कर सके. तो भाषा अलंकार है कि हरि ने यानी भगवान ने इसमें कोई शक्ति नहीं रखी, पुद्गल में ऐसी भाषा को ऐसी शक्ति नहीं दी जो हमारी दशा का वर्णन कर सके. बद्धानो आधार, सर्वाधार एटले बद्धानो आधार, सबका आधार तो आत्मा ही है, भगवान आत्मा ही है, अधिष्ठान तो वही है कि आधार लेने योग्य तो वही है. अन्य मत में भगवान ने सर्वाधार किए से कि आप जो बधाना आधार छो. અને જૈનમાં પણ ભક્તિમાં તો એવી જ ભક્તિ કરાય છે, ભગવાનને જ કહેવાય કે આપ જ અમારા આધાર છો, આપ બધાના આધાર છો, આ જગતના આધાર જ તમે છો, તમે ન હોય તો જગત ક્યારે ડૂબી ગયું હોત. એટલે એને સર્વાધાર કહેવામાં આવે છે. અને લેખમાં મેને લિખાવટમાં તો યો વાણી અનંતમાં ભાગવી બહુ કોશિશ હૈ આ શક્તિ હૈ માંડ મેને બહુ કોશિશ હૈ જો બોલને મેં આયે વો તો લિખને મેં આઈ નહીં શક્તિ બાત. એસી યે દશા યે સબકા કારણ એસા જો પુરુષોત્તમ સ્વરૂપ ઉસમે हमको और आपको अनन्य प्रेम भक्ति अखंड रहो. क्या कहते हैं कि ऐसी दशा का कारण क्या है कि पुरुषोत्तम स्वरूप वो जैसा जो आत्मा उसमें अखंड प्रेम भक्ति रहे तो ऐसी दशा हो जाएगी. आत्मा है वो अनंत गुण का निधान है और जिसको गुण का प्रेम होता है उसको आत्मा का प्रेम होता है, और जिसको अपना स्वरूप का आत्मा का गुण निधान का प्रेम होता है उसको ऐसी अध्यात्म दशा प्रकट होती है. जो निर्विकार दशा है, जो वितराग दशा है, और प्रयोजन के हिसाब से कहे तो एकदम सुख शांति और आनंद रूप दशा है। गुण के साथ सुख शांति और सुख शांति के साथ गुण का अविनाभावी संबंध है, दोष के साथ दुख का अविनाभावी संबंध है। दुख दोष बिना उत्पन्न नहीं होता और सुख गुण बिना उत्पन्न नहीं होता, ये विश्व का अटल सिद्धांत है जिसको कोई टाल नहीं सकते। संसार में जीव सुखी हो या दुखी हो
सिद्धांत तो
बदलता नहीं। ते प्रेम भक्ति परिपूर्ण प्राप्त था,
प्रेम भक्ति
अखंड रहो इतली नहीं पण प्रेम भक्ति परिपूर्ण प्राप्त
था,
एज प्रयाचना एवी याचना विशेष याचना करीने अत्यारे अधिक लगतो नथी। अब फिलहाल ज्यादा नहीं लिखता मैं, बस लिखने योग्य मैंने लिख दिया कि अपने पुरुषोत्तम स्वरूप अपने आत्म स्वरूप में ये वेदांत की परिभाषा है। जैन ग्रंथ में उसको जिन स्वरूप आत्मा कहते हैं,
कैसा है
जीन सो ये आत्मा अन्य हो सो कर्म, आत्मा तो जीन स्वरूप है, घट घट अंतर जिन बसे घट घट अंतर जैन तो बनासी दास में सब गया है। सबों के भीतर में जिनेन्द्र जिनेश्वर परमात्मा विराजमान है, घट घट अंतर जैन सब में अंतर में जैन ही है बुद्धा में। बाकी जो कुछ दिखता है कि मनुष्य है पुरुष है स्त्री है गोरा है काला है ऐसा है वैसा है मोटा है छोटा है दुबला है, ये सब कर्म है। जीन सोई आत्मा अन्य हो सो कर्म, वो तो कर्म का खेल है। कर्म कटे सो जिन वचन तत्व ज्ञान का मर्म,
ऐसा कर्म को काटे वही तत्व ज्ञान का मर्म है, बाकी कोई तत्व ज्ञान नहीं है।
ऐसे भावना भाई है कि अपने आत्मस्वरूप के भीतर में रहे अनंत गुणों का प्रेम और बहुमान, बहुमान को भक्ति कहते हैं। ये अध्यात्म दशा का कारण है और ये उत्पन्न हो जाओ हमको आपको सबों को हो जाओ, ये भावना है। પછી 282 નંબરનો પત્ર છે, પરમ વિશ્રામ સૌભાગ્ય, કૃપાળુ દેવને વિશ્રામ લેવાનું સ્થાન હતું, ત્યાં વિશ્રામ નથી, ઘરમાં વિશ્રામ નથી, સૌભાગભાઈમાં વિશ્રામ છે, એક આત્મામાં વિશ્રામ પામે અને એક સુપાત્ર જીવ છે એમાં વિશ્રામ પામે। જો 212માં એમ કહ્યું કે તમે બધા એમને બંધન કરવા માંડ્યો છો, એ મુમુક્ષુ જતા અહીંયા કે છે કે તમે અમારા વિશ્રામ છો, શું ફેર હશે એમાં વિચારવા જેવો પ્રશ્ન ખરો ને। જો જીવ પાત્રતા પ્રગટ ન કરે તો
તો એ બંધન રૂપ થઈ જાય છે. ત્રિભુવન માણેકચંદ ત્રિભુવનભાઈને લખ્યું છે એટલે ખંભાતના મુમુક્ષુ ભાઈઓને કે તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે. સુભાગભાઈને એમ કહેશે કે તમે અમારા વિશ્રામ સ્થાન છો. એમ છે એ રીતે બંધન પણ લાગે કોઈ પાત્રતા ન હોય તો, પાત્રતા હોય તો વિશ્રામ લાગે, મન ઠરે. વિશ્રામ લાગે એટલે મન ઠરે, ઓલા પણ મન ઠરતું નથી એમ થાય છે. હા, વવાણિયા જન્મસ્થાને વવાણિયા હે મોરબી કે પાસ હે, રાજકોટ છે મોરબી ઓર મોરબી છે વવાણિયા જાયા જાતા, રાજકોટ છે બહુ દૂર નહીં હે, કરીબ 2 ઘંટા કા રસ્તા હે, 1.5-2 ઘંટા કા. तो जन्म स्थान है, अभी भी वहाँ आश्रम बना हुआ है, अच्छा आश्रम है, खाने पीने की ठहरने की व्यवस्था अच्छी है, और अभी भी छोटा ही गांव है एकदम. एक जमाने के वहाँ समुद्र का किनारा था और वहाँ का बंदर का व्यापार भी चलता था, तो कृपाल देव के पिताजी उसी हिसाब से वहाँ आए थे. वैसे तो मोरबी में पहले वो लोग रहते थे, लेकिन वो बंदर है और समुद्र का व्यापार अच्छा चलेगा ऐसा जानकर आए थे. फिर वो बंदर तो, समुद्र तो हट गया है वहाँ से अभी, और गांव तो छोटा ही रह गया है. એટલે શું છે કે બંધન જેવું લાગે, મન નો ઠરે તો બંધન જેવું લાગે. આમ તો શું છે, મોક્ષ બધા આદર તો કરતા હોય છે, પણ છતાંય બંધન જેવું લાગે. અને બહુ પાત્ર જે હોય એને આદર નો આદર નો કઈ પ્રશ્ન રહેતો નથી ત્યાં, છતાંય મન ઠરે એટલે મન ઠરે એવું છે. મન ન ઠરે તો બંધન જેવું લાગે, મુક્ત મુક્ત વાતાવરણ ન લાગે. એનું કારણ શું છે કે પાત્રતા ને હોય છે ત્યાં આત્મીયતા વધારે હોય છે, આત્મીયતા જે વધારે હોય છે ત્યાં વાતાવરણમાં મુક્તતા વધારે હોય છે, અને મુક્ત રીતે રહેતા રહેવા છતાં પણ જે પાત્ર હોય છે એને શંકા નથી પડતી. પાત્ર ન હોય તો એને શંકા પડે છે, અને એનું ધ્યાન રાખવું પડે કે આને શંકા પડશે તો નકામાં બિચારો ગબડી જશે અને નુકસાન થઈ જશે, એટલે પોતાને મુક્ત રીતે રહેવાનું ન થાય. સમજાઈ ગયું કેમ પડશે? પત્તું મળ્યું અત્રે ભક્તિ સંબંધી વિવલતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિચ્છા સુખદાયક જ માનો છો. અત્રે ભક્તિ સંબંધી વિવલતા રહ્યા કરે છે, જેટલી સ્વરૂપ પરિણામ જોઈએ એકનું પોતાને સંતોષકારક નથી. આમ તો પર્યાય દ્રષ્ટિ ચાલી ગઈ છે એટલે કોઈ દશામાં સંતોષ પામવાનું બને નહીં. જો કોઈ દશામાં સંતોષ પામવાનું બને તો એ દર્શનમાં હોય તો જ બને. દર્શનમાં ચાલી ગયા પછી પૂર્ણ સ્વરૂપની દ્રષ્ટિમાં બધી સાધક દશાઓ અધૂરી જ લાગે, અને અસંતોષનું કારણ બને. એ અસંતોષને અહીંયા વિવળતા કહે છે. વિવળતા મને અસંતોષ, અસંતોષ અને તેમ કરવામાં હરી ઈચ્છા, એસા અસંતોષ હોને મે ભી આત્મા શાયદ એસા હી પરિણમન કર રહા હૈ, વો ઠીક હી હૈ, સુખદાયક માને ઠીક હી હૈ. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે, દશા બતાવ્યા એસા વર્ણન શ્રીમદ ભાગવત મેં આતા હૈ તો ઉસી અનુસાર ઉન્હોને અપની બાત ભી લિખ દી હૈ. વો ભગવાન કી ભક્તિ કરતે થે, તો ભગવાન કી ભક્તિ ભી હમકો હમારી અધૂરી હૈ એસા ઉનકો લગતા થા. સંતુષ્ટ નહીં હોતે થે, સંતુષ્ટ હોવે તો અહંકાર ઓર અહંભાવ આગે બિના રહે નહીં, ઓર અસંતુષ્ટ પણા લગે તો નમ્રતા વ્રહ કરે, કરે મેરે મેં ક્યા હૈ. અત્યંત ભક્તિ કરને કે બાવજૂદ ભી એસા હી લગે કે મેરે મેં તો કુછ નહીં કરતા, મેરી ભક્તિ કુછ નહીં હૈ, એસા હી કરે, એસા હી લગે. એસા હમકો ભી હુઆ હૈ, ક્યોંકિ અખંડ રૂપ સે હરિરસ નહીં ગાયા મેને, હમારી જો ભક્તિ હૈ ઉસમે કમી હૈ, યાને હમારા જો પરિણમન હૈ ઉસમે કમી હૈ, અભી અધૂરા પરિણમન હૈ, વો હમારા અસંતોષ કા કારણ હૈ. નહીં ત્યાં કથા ચાલી છે એટલે એમ. હા એટલે તો ત્યાં એવી રીતે વાત લીધી હતો સર, એટલે એમણે એ દ્રષ્ટાંત લીધું પોતાની, એવી બધી વાતો આવે છે. સમ્યક દ્રષ્ટિ હોય એવી ઘણી વાતો ઘણા મહાત્માઓ માટે આવે. શું જેમ કે ત્યાં દુર્વાસા મુનિ છે, આપણે જેમ દ્રવલિંગી મુનિ હોય ને એવી રીતે દ્રષ્ટાંત આવે. બહુ તપસ્વી હતા તો ઓલા ગોપીઓને યમુનાજી પાર કરવી હતી અને પૂર ઘણું આવ્યું હતું, તો કે દુર્વાસા મુનિ ઘણા ઉપવાસ કરવા માટે પ્રસિદ્ધ, તપસ્વી માટે. તો કે તપસ્વી હોય તો હે યમુનાજી તમે મને માર્ગ આપો તો ન આપો, તો શ્રીકૃષ્ણ છે એ તો ત્રણ લોકના નાથ છે, તો એ તો એમને તો જે પ્રમાણે રાજકાજની અંદર બધા ખોરાક હોય એવા જ હોય, વૈભવશાળી ખાણા હોય બધા, છતાં એ ઉપવાસી ગણાતા હતા. ઓલા ન ખાય છતાં ઉપવાસી નથી, આ ખાય છતાં ઉપવાસી. તો કે હે યમુનાજી શ્રીકૃષ્ણ ઉપવાસી હોય તો તમે માર્ગ આપો, કે પાણી છૂટું પડી ગયું વચ્ચે થઈ ગઈ કેળી. આવા બધા દ્રષ્ટાંત આવે. કથા એવી બધી ચાલે ત્યાં, દુર્વાસા મુનિ બ્રહ્મચારી હોય તો અમને યમુનાજી માર્ગ આપે તો ન આપે, શ્રીકૃષ્ણ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપે તો યમુનાજી માર્ગ આપે. તો શ્રીકૃષ્ણને 16108 રાણી હતી. જ્ઞાનીનું પરિણમન સમજાવવું છે ત્યાં એમને. અને જૈનમાં પણ એવી કથા આવે છે સમ્યક દ્રષ્ટિ માટે, કે ખાય છે છતાં ખાતો નથી, બોલે છે છતાં બોલતો નથી, ચાલે છે છતાં ચાલતો નથી. આવે છે કે નહીં સમ્યક દ્રષ્ટિ માટે? હા, તો એ લોકોએ જે વાત સારી લાગી લીધી છે ને એના પાત્રો મૂક્યા કથન યોગ સમજાવવા માટે. જે વસ્તુ ગમે એમને રુચિ એવું પડી એમને, એમાં બધી વાતો આવે છે કે ભાઈ એટલા મહાનુતમ મહાત્મા વ્યાસજી એટલે બહુ મોટા બહુ મોટી એમની આ સાંપ્રદાયિક રીતે એની આબરૂ ને કીર્તિ ધર્મ કીર્તિ બહુ મોટી ગણાય. શું આમ તો અમુક અવતારમાં એમના ભગવાનનો અવતાર માનવામાં આવે છે, એવું ઘણું છે એની અંદર. તો પણ એ પોતે એમ કહે છે કે મેને તો હરિરસ હજી અખંડપણે હું ગાયો નથી, મેં હજી હરિરસ અખંડપણે ગાયો નથી, મને સંતોષ નથી, અમારું પણ એવું છે એમ કે. આ તો સમજાવે છે કોને? સૌભાગભાઈને સમજાવે. આ પ્રકારની ભાષા સૌભાગભાઈ સિવાય બીજાના પત્રોમાં નથી. પાછી ગમવું નથી એટલે ગમવાનું નથી. જ્યાં સુધી અમને અખંડપણે હરિરસ નહીં ગવાય ત્યાં સુધી અમારો વૈરાગ્ય એવો છે કે પરમાણુ પણ અમને ગમવાનું નથી. અમે એટલા બધા લાલાયક છીએ, અમારા આત્મામાં લીન થવા માટે એટલા બધા અભિલાષી છીએ કે જ્યાં સુધી પૂરી લીનતા નહીં થાય ત્યાં સુધી જગતનો એક પરમાણુ અમને ગમશે નહીં. એટલે ક્યાંય અમારી અમારા પરિણામ આસક્તિ રૂપે ખેંચાવાના નથી. એટલો જબરદસ્ત વૈરાગ્ય છે અને દશા પણ અધ્યાત્મની છે, તોય તે અસંતોષ વર્તે છે. લીધું છે ને બેનશ્રી નથી લીધું. મુનિરાજ એમ કે છે કે ધીરી ધારે અમૃત પીવાય અમને ન પાલવે. અંદરમાં આનંદ અમૃતનો સમુદ્ર ભર્યો છે, એમાંથી ધીરી ધાર આવે એ ન પાલવે અમને. સમ્યક દ્રષ્ટિ કરતા મુનિનું પરિણમન પ્રચુર છે, પ્રચુર સ્વસંવેદન અને પ્રચુર આનંદનું વેદન છે કે ટાળ તડકો દેખાતા નથી. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનમાં ઉપયોગનું વ્યાપતો નથી, ઉપયોગ રહિત દશા છે શરીરની. છતાંય તો કે ધીમી ધારે અમૃત પીવાય છે, ન પોસાય અમને. અમારે તો એક સાથે પરમાનંદ જોઈએ અને એ પરમાનંદ પ્રત્યે નહીં ત્યાં સુધી અમે પગ વાળીને નિરાતે બેસીએ નહીં. જેને ઉપરનું ધ્યેય છે એ કેટલું મેળવી નથી જોતો, કેટલું નથી મેળવી જ જોવે છે. શું મેળવી ન જોવે, શું નથી મેળવી જોવે છે. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હતો, એટલે સતયુગ હતો. ચોથારામાં થયા ને. આ કળિયુગ છે એમાં હરિ સ્વરૂપ હરિનામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતા. આ કળિયુગમાં ન તો કોઈ આત્મા દેખાય છે, ન તો એનું કોઈ નામ લેનારા દેખાય છે, ન તો કોઈ હરિજન દેખાય છે, એના ભગત દેખાય છે કોઈ. આ ત્રણે જણા નથી મળતા એને. શ્રવણમાં પણ નથી આવતા, નજીરે દ્રષ્ટિએ તો નથી આવતા, પણ કોઈ છે એવું સાંભળવાય મળતો નથી. એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી.
ઠીક,
એ ત્રણેયનું સ્મરણ થાય એવું કોઈ દેખાતું નથી. ત્રણ તો નથી પણ ત્રણેયનું સ્મરણ થાય એવું દેખાતું નથી. કેવો કળિયુગ છે એમ કે છે. બધા સાધન કળિયુગ થી ઘેરાઈ ગયા છે. ઘણું કરીને બધા જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે. સંપ્રદાયની અંદર જુઓ તો ઉલટા રસ્તે પ્રવર્તે છે, અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નિદ્રે નથી પડતા. આ કળિયુગનો પ્રભાવ છે. સંપ્રદાય ચાલે છે તીર્થંકરના નામે, કે મહાવીર સ્વામી આપણા ભગવાન છે. સંપ્રદાયમાં કોઈના ઠેકાણા નથી. ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. કોઈ કોઈ અભિલાષી જીવો છે આત્મકલ્યાણના, છતાંય તે માર્ગે ચડતા નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. માયા 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 પરિણામમાં, માયાના પરિણામ રહ્યા કરે છે. જેને મનુષ્યમાં નિષ્કપટીપણું ચાલી લાગ્યું છે, કપટ કપટ ને કપટ. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. સન્માર્ગનો એક અંશ ને અંશનો પણ સોમો ભાગ, ઠીક, એક ટકો ને એક ટકાનો પણ સોમો ભાગ, એટલે હજારમો ભાગ ક્યાંય દ્રષ્ટિએ પડતો નથી. કેવળ જ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કેવળ જ્ઞાનનો તો માર્ગ જ મોક્ષ માર્ગ તો હા વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરી છે, હરિની ઈચ્છા શું છે. આમ આમ અત્યારની આવી હાલત થઈ છે, શાસનની આવી હાલત છે, એમાં શું કુદરતની ઈચ્છા છે કંઈ સમજાતો નથી. પોતાને અફસોસ બહુ થાય છે. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. પહેલા 100-200 વર્ષ પહેલા આવું એવું નથી એમ કે હમણાં તો એમના અત્યારે તો એથી હોગણું થઈ ગયું છે. ત્યારે તો કંઈક મનુષ્ય ઠીક હતા, અત્યારે તો હજી કહેવાની વાત નથી. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્ય વાળા પ્રાણી જોઈ પરમ અનુકંપ આવે છે. સત્પુણ્ય નથી, મંદ પુણ્ય વાળા એટલે જે આત્મકલ્યાણ માટે જે પુણ્યયોગ જોઈએ એ નથી, એટલે અનુકંપ આવે છે, દયા આવે છે. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કઈ ગમતું નથી. જો હવે પોતાની વાત કરે છે, શું સત્સંગની જે ખામી છે એ ખામીને લઈને અમને ક્યાંય ગમતું નથી. સત્સંગ હોય તો ગમે, નહીં તો અમને ન ગમે. ઘણીવાર થોડે થોડે કહેવાઈ ગયું છે, શું તથાપિ ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે, એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ તો ઘણા કાળથી આ ગમતા જ નથી. શું અર્થ એટલે પૈસા સંબંધીનો કોઈ સંબંધ અમે કોઈની સાથે રાખતા નથી. અને ઈચ્છાઓ અમને આ જોઈએ ને તે જોઈએ એ સંબંધ પણ અમને કોઈની સાથે નથી. હે, થોડે થોડે એટલે ક્યારેક ક્યારેક કંઈ કીધું હશે, અત્યારે બહુ સ્પષ્ટ કહી દઈએ છીએ. હા, કે અમે કોઈ પણ જાતનો આર્થિક વ્યવહાર, વ્યાપાર, બીજું ત્રીજું લેવું દેવું, શું એ અને કાંઈ પણ અમારી ઈચ્છા પ્રમાણે આમ થવું જોઈએ, અમારી ઈચ્છા પ્રમાણે આમ થવું જોઈએ, આ બે સંબંધ તો ઘણા કાળથી અમને ગમતા જ નથી. મોક્ષ સાથે આ પ્રકાર બિલકુલ ન જોઈએ. આત્મકલ્યાણનો વિષય સિવાય અમારી વચ્ચે કાંઈ વાત હોવી જ ન જોઈએ. અમારી સાથે જાઓ. હમણાં ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ ગમતો નથી, મુમુક્ષુ સાથે નો. હમણાં ધર્મ સંબંધ ગમતો નથી ને મોક્ષ, તો ઓલો સંસાર સંબંધ તો ક્યાંથી ગમે એમ કે છે. શું એટલે ધર્મ સંબંધી પત્ર વ્યવહાર કે મોક્ષની વાતો પણ અમને કરવાની, અમે અમારામાં પડ્યા છે. હા એવું લીધું છે. સાધર્મિકા સંઘ નહીં રૂચતે ઉસકો કુટુંબાદિ કા સંઘ રૂચતા હૈ, વો કલ્પના ભી કરને યોગ્ય નહીં હૈ, બેકાર હૈ. વો કલ્પના ભી કરને બેકાર હૈ, કરના બેકાર હૈ. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગ્યોને પણ ગમે છે અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. ઠીક છે, ત્યાગી હોય ને યોગ્ય એટલે ત્યાગ્યો. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગ્યોને પણ ગમે છે, એટલે ત્યાગી થઈ ગયા પછી પણ લોકો ધર્મ સંબંધ રાખે છે સમાજ સાથે. અમને તો એ ગમતું નથી. એટલે શું છે કે જે મનમેળાપી સત્સંગ જોઈએ એ ઈચ્છા છે. બાકી જે બધે બીજા લોકો આવે છે એ ધર્મ સંબંધે આવે છે ને. ઘણા જ અનેક જીવો આવતા હતા. શું અમને નથી ગમતું. તમારી વાત જુદી છે, સુભાગભાઈને લખે છે, બાકી અમને કોઈને હારે નથી ગમતું ભાઈ. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગ્યોને પણ ગમે છે, અમે તો તેથી પણ વિરક્ત રહેવા માંગીએ છીએ, અમને એમાં રસ પડતો નથી. હાલ તો અમને કઈ ગમતું નથી અને જે કઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. આવ્યું કે નહીં? એટલે જ મથાળામાં એમ કીધું કે વિશ્રામ, પરમ વિશ્રામ સૌભાગ્ય, એટલે મથાળું બાંધ્યું કે વાત તમને લાગુ નથી પડતી, તમે તો અમારા વિશ્રામ સ્થાન છો. બાકી જે બીજા લોકો આવે છે એ ધર્મ સંબંધ અમને કંઈ ગમતો નથી અને બીજું કાંઈ ગમતું નથી. એટલે ઘરમાં કુટુંબ પરિવારમાં ક્યાંય બીજા બધા સંબંધો તો ગામ ગામડામાં તો ઘણા સંબંધ હોય ને, ગામડામાં તો બધા પરિચિત હોય. શું ને એમની છાપ તો બહુ હતી, કોઈની સાથે કાંઈ સંબંધ ગમતો નથી. અને જે કઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું, તમારો તો વિયોગ છે, હવે તમને શું લખીએ બીજું. સહન જ કરવું એ સુગમ છે, સહન કરી લઈએ છીએ, બીજું શું કરીએ. જ્યાં નિરુપાયતા છે ત્યાં સહન કરવું યોગ્ય છે, બીજું શું કરીએ. છપ્પનમો પત્ર પૂરો થયો એમના ઉપરનો, કેવી કેવી વાતો એમણે લખી છે. જી નાન દશા હો ગયા એક સાલ કરીબ હોને લગાય, ભાદર વાવદ તો ઉસકે સાલ મેં પ્રારંભ મેં હો ગયા હૈ ક્યા, વો તો લિખા હૈ ઉન્હોને આત્મજ્ઞાન દશા પામ પ્રાપ્ત કર લિયા હૈ એસા કરકે લિખા હૈ, ઓર અભી મોક્ષ કી ભી કામના નહીં રહી, તો ફિર પરમેશ્વર મોક્ષ દેકર ભી, જિસકો મોક્ષ નહીં ચાહીએ ઉસકો મોક્ષ દેકર ભી ક્યા કરેગા, સબ બાત લિખા હૈ. દ્રષ્ટિ કા બહોત જોર આયા હૈ. પછી 283મો પત્ર છે એમના ઉપરનો, એમાં બહુ ટૂંકી વાત કરી છે.
परम पूज्य श्री सौभाग्य अत्रे हरि इच्छा अनुसार प्रवृत्ति छे। हरि इच्छा अनुसार એટલે पूर्व प्रारब्ध अनुसार बाह्य प्रवृत्ति चल रही है। वो हमारा किया हुआ प्रारब्ध है, ठीक है, कर्ज किया है, देने के लिए हम तैयार हैं। भगवत मुक्ति आपवा में कृपण नहीं। कृपण में समझते हैं, कृपण कंजूस लोभी कृपण कहते हैं। जो भगवान है वो मुक्ति आत्मा देने में लोभी नहीं है, कंजूस नहीं है, परंतु भक्ति देने में तो कंजूस है ही ऐसा लगता है। ऐसा भगवान को लोभ क्यों होता है, क्यों होता होगा ऐसा लोभ क्यों होता होगा व्यंगात्मक भाषा छे। कि बहुत से जीव मुक्ति में गए तो भगवान ने इतने लोगों को मुक्ति दे दिया तो कंजूस नहीं है, वो तो दिखता है, लेकिन भक्ति वाले लोग दिखते नहीं तो भगवान भक्ति क्यों नहीं देते, जरूर कंजूस नहीं करता है शो कहूँ थे कि जीवों में जो भक्ति उगवी जुए यथार्थ भक्ति, ये भक्ति जीवों में नहीं आप અને મુક્તિ કરતા તો અમે ભક્તિની કિંમત વધારે આંકીએ છીએ, કેમ કે ભક્તિ વિના મુક્તિ નથી। પછી મુક્તિ તો હેલી છે, ભક્તિ આવે એને એમ કે છે, અથવા તો ભક્તિ વાળા એક વાર કહી દેશે કે અમારે મુક્તિ જોતી નથી, અમે ભક્તિમાં રહેવા દો ને। અમને સંતચરણ મોક્ષ કરતા પણ અમને સંતચરણની સમીપતા વધુ વાલી છે, એટલે એમ કે છે કે જે મુક્તિની કિંમત છે એના કરતાં મુક્તિની કિંમત અમે વધારે સમજીએ છીએ, કેમ કે ભક્તિવાળાને મુક્તિ સહેજ છે પણ ભક્તિ સહેજે આવતી નથી, એમાં શું કારણ છે, બહુ ઊંડી વાતો કરી છે। જીવોને જે મોહ છે સંસારમાં એનું બીજું નામ સંસાર ભક્તિ છે। સંસાર ભક્તિ નો નાશ ગુરુ ભક્તિ થી થાય છે અને ગુરુ ભક્તિ નો નાશ સ્વરૂપ ની ભક્તિ થી થાય છે, ઠીક છે? એમ કરીને બે ત્રણ પગથિયા લીધા એટલે જેને સંસાર ભક્તિનો નાશ કરવો હોય અથવા સંસારના મોહનો નાશ કરવો હોય એને તો દેવગુરુ શાસ્ત્રની સત્પુરુષની ભક્તિ આપવી ઘટે તો જ જઈ શકે, નહીતર ન જઈ શકે, કેમ કે સિદ્ધિ તો આત્મ સ્વરૂપની ભક્તિ આવે નહીં, સ્વરૂપ ભક્તિ સિદ્ધિ તો કોઈને પ્રગટ થાય નહીં। ઊંધા ઘડાવ આડે આડા હોય બિના સીધા કહેશે હોય કે બધા એ કોઈ પરિસ્થિતિ દીખતી હોય કે 180 ડિગ્રી છે ને, ઊંધો પડ્યો હોય વર્ટિકલી સોળો થાય ત્યારે 180 ડિગ્રી ફરે, આમ સોળો થાય એક એક ડિગ્રી છીન ફરે કે એમને સીધો થઈ જાય કોઈ સીધી વાત છે, અનિવાર્ય પરિસ્થિતિ છે, આડો થઈને સોળો થવું એ અનિવાર્ય પરિસ્થિતિ છે, થવું પડે। એમ સંસાર ભક્તિનો નાશ કરવો હોય એને વ્યવહાર ભક્તિમાં આવવું જ પડે, અને વ્યવહાર ભક્તિ નિશ્ચિત ભક્તિથી પછી નિશ્ચિત ભક્તિ પ્રગટ થાય ત્યારે વ્યવહાર ભક્તિનો અભાવ થઈ જાય, કેમ કે અરિયંતોને સિદ્ધોને કોઈની ભક્તિ નથી, જ્યાં સુધી છદમસ્ત છે ત્યાં સુધી ભક્તિ છે, પણ પરમેશ્વરને નમસ્કાર ગણધર દેવ પણ કરે છે, હે પહેલી વાતનું પ્રયોજન સિદ્ધ ન થાય, છેલ્લી વાતનું પ્રયોજન સિદ્ધ કરવા જાય ક્યાંથી થાય, શું કહે છે કે ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એટલે ભાગ્યે જ કોઈને યથાર્થ ભક્તિ પ્રગટ થાય છે. એવું શા માટે કુદરત કરતી હશે? બધાને ભક્તિ આપો ને તો બધાની મુક્તિ તો થાય એમ કે છે. બધાને ભક્તિ આપો ને કે શું કરવા લોભ કરો તમે? કુદરતી પરિસ્થિતિ છે એમ કે છે. વિનીત રાયસનના પ્રણામ. સુભાગભાઈને અત્યંત ભક્તિ હતી ને, તો એ વાત આવી લખી છે. આજે ભક્તિ આવી છે, એ ભક્તિ તમને જે આવી છે એ સાધારણ વાત નથી, બહુ મોટી વાત છે. કેમ કે ભક્તિ લોકોને મળે છે, ભક્તિ નથી મળતી, તમને મળી એમ કે છે. એના ઉપરથી જેને બોધ લેવો એ લઈ લે કે ભાઈ આ ભક્તિ જો આવે તો મુક્તિ તો એની પાછળ પાછળ આવવાની છે, નહીં તો કોઈ મુક્તિનો અવસર નથી. એક પંથ સર્વકાજ એવું છે. નાની પાસે જ્ઞાન ન માગવી પણ ભક્તિ માગવી. આ બધા પ્રશ્નો બેન છે, આગળ ચર્ચાના છે, બહુ સરસ. એ 283 પૂરો થયો, ત્યાર પછી 286 પત્ર છે કાલના સ્વાધ્યાયમાં લઈશું. થેન્ક્સ.